એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે જે પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ એ છે જોનાથન હેબરનું પુસ્તક મૂક્સ, એટલે કે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ.
અને આ વિષય આજે ખરેખર ખૂબ જ મહત્વનો છે, કારણ કે ઓનલાઈન શિક્ષણ હવે આપણી જિંદગીનો ભાગ બની ગયો છે, નહીં?
હા, એકદમ બિલકુલ. કૌશલ્ય વિકાસ માટે હોય કે પછી ઉચ્ચ શિક્ષણ માટે પણ.
બરાબર. અને મૂક્સ એ આ ક્ષેત્રમાં અમુક વર્ષો પહેલા આમ કહીએ તો ઘણી મોટી ઉથલપાથલ મચાવી હતી.
હા, 2012ની આસપાસ તો જાણે એક જુવાળ આવ્યો હતો. બધા એવું જ કહેતા હતા કે બસ શિક્ષણમાં ક્રાંતિ આવી ગઈ.
સાચી વાત. એટલે આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એ જે ઉત્સાહ હતો એની પાછળનું સત્ય શું હતું, અને આ મૂક્સનો ખરેખરો વારસો શું રહ્યો છે.
બરાબર. કારણ કે એ સમયે વાતો તો બહુ મોટી થઈ હતી, શિક્ષણનું લોકશાહીકરણ થશે, દુનિયાના ખૂણે ખૂણે મફત ઉચ્ચ શિક્ષણ પહોંચશે, વગેરે વગેરે. આ બધા દાવાઓ અને એની વાસ્તવિકતા સમજવા માટે મને લાગે છે કે જોનાથન હેબરનું પુસ્તક ખરેખર ઉપયોગી છે.
ચોક્કસ.
અને હેબર પોતે એ જાણવું પણ રસપ્રદ છે કે તેઓ એક શૈક્ષણિક સંશોધક છે, લેખક છે, સલાહકાર પણ છે. એમણે શિક્ષણ ટેકનોલોજીમાં ઘણું કામ કર્યું છે.
હા, અને એમની વાત એટલા માટે પણ વધુ વજનદાર બને છે કારણ કે એમણે ખાલી સંશોધન નથી કર્યું.
બરાબર.
એમનો પોતાનો અંગત અનુભવ પણ છે. પેલો એમનો પ્રોજેક્ટ હતો ને, ડિગ્રી ઓફ ફ્રીડમ.
હા, એ બહુ રસપ્રદ વાત છે. એમણે પોતે જ નક્કી કર્યું કે હું 4 વર્ષની બેચલર ડિગ્રીનો આખો અભ્યાસક્રમ ફક્ત મફત ઓનલાઈન સાધનોથી, એટલે કે મુખ્યત્વે MOOCs થી ભણીશ.
વિચાર કરો, મતલબ કે એ માત્ર બહાર બેસીને વિશ્લેષણ નથી કરતા.
ના ના, એમણે જાતે અનુભવ્યું છે કે એક વિદ્યાર્થી તરીકે ઓનલાઈન ભણવામાં શું મુશ્કેલીઓ આવે, શું ટેકનિકલ પ્રોબ્લેમ્સ થાય છે, પેલી ભણવાની પ્રેરણા ટકાવી રાખવી કેટલી અઘરી છે.
એ બધું જ આ અનુભવ એમના વિશ્લેષણને એક અલગ જ ઊંડાણ અને વિશ્વસનીયતા આપે છે. એ માત્ર ટીકાકાર નથી પણ અંદરનો માણસ છે, એમ કહી શકાય.
સાચી વાત. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. હેબર શું કહે છે, એમનું મુખ્ય તારણ શું છે?
જો, હેબર બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે મૂક્સ શરૂઆતમાં જે વચન લઈને આવ્યા હતા કે અમે ઉચ્ચ શિક્ષણને ધરમૂળથી બદલી નાખીશું, એક ક્રાંતિ લાવીશું, એ વચન તેઓ પૂરું કરી શક્યા નથી.
એટલે જે મોટી આશાઓ બંધાઈ હતી તે સાચી ન પડી.
હા, પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે મૂક્સ સાવ નિષ્ફળ ગયા. અહીં જ હેબરનો મુદ્દો અલગ પડે છે.
ઓકે.
એ દલીલ કરે છે કે ભલે ક્રાંતિ ન થઈ પણ મૂક્સ શિક્ષણમાં નવીનતા લાવવા માટે, યુનિવર્સિટીઓને જગાડવા માટે એક બહુ શક્તિશાળી ઉત્પ્રેરક જરૂર બન્યા, એક જરૂરી ઝાકો માર્યો એમણે.
એટલે સીધી અસર નહીં પણ પરોક્ષ અસર મોટી થઈ.
બરાબર. પુસ્તક ખાસ કરીને પેલું જે 2012નું વર્ષ હતું, જેને ઘણા લોકો મૂક્સનું વર્ષ કહેતા હતા, એ સમયના ભારે ઉત્સાહ અને કહી શકાય કે અતિશયોક્તિનું બહુ સરસ વિશ્લેષણ કરે છે.
હા, એ સમય તો મીડિયામાં પણ બહુ ચર્ચા હતી.
પૂરો કર્યો એ આંકડો જોશો તો નિરાશા થશે, કારણ કે એ સંખ્યા બહુ ઓછી હતી.
હા, એ કમ્પ્લીશન રેટ્સની બહુ ટીકા થઈ હતી.
પણ હેબર કહે છે કે વાસ્તવિક વારસો એ છે કે એમણે યુનિવર્સિટીઓને હચમચાવી, તેમને ઓનલાઈન શિક્ષણ વિશે વિચારવા મજબૂર કર્યા, ટેકનોલોજીના શિક્ષણમાં ઉપયોગ વધ્યો, અને સૌથી અગત્યનું, દુનિયાભરમાં શિક્ષણના ખર્ચ, એની પહોંચ, એના માળખા વિશે એક નવી અને ગંભીર ચર્ચા શરૂ થઈ.
એટલે પુસ્તકનો હેતુ એક સંતુલિત ચિત્ર આપવાનો છે એમને.
ચોક્કસ. મૂક્સ શું છે, ક્યાંથી આવ્યા અને એમનો લાંબા ગાળે પ્રભાવ શું રહેશે, એની એક ઐતિહાસિક અને વિશ્લેષણાત્મક સમજ આપવાનો. ખાલી ઉત્સાહમાં આવી જઈને વાહવા કરવી કે પછી સાવ નિરાશ થઈને ટીકા કરવી, એ બંનેથી પર જઈને એક વિચારશીલ ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ છે.
સરસ. તો ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. પુસ્તકના કેટલાક મુખ્ય ભાગો જોઈએ. સૌથી પહેલા તો આ MOOC શબ્દ જરા સમજીએ.
હા, એ જરૂરી છે. એમ એટલે મેસિવ, મતલબ કે બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઈ શકે, હજારો, લાખો પણ.
બાપરે.
ઓ એટલે ઓપન. આનો અર્થ થોડો અટપટો છે. સામાન્ય રીતે એવું કે પ્રવેશ માટે કોઈ ખાસ ભણતરની જરૂર નથી, કોઈ પણ જોડાઈ શકે, અને ઘણીવાર કોર્સ મફત હોય છે, કમસે કમ જોવા માટે તો. બીજો ઓ એટલે ઓનલાઈન,
બધું ઇન્ટરનેટ પર, અને સી એટલે કોર્સ, એટલે કે એક વ્યવસ્થિત અભ્યાસક્રમ જેમાં ભણવાની સામગ્રી, પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન બધું હોય.
અને 2012માં આનો ધડાકો થયો, જાણે સુનામી આવી હોય એમ.
બરાબર. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના અમુક પ્રોફેસરોએ એમના કોર્સ ઓનલાઈન મૂક્યા અને લાખો લોકો જોડાયા. વચન એવું હતું કે દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીઓનું જ્ઞાન હવે બધા માટે મફતમાં.
શિક્ષણનું લોકશાહીકરણ એ શબ્દ બહુ વપરાતો હતો.
હા, પણ અહીં હેબર એક બહુ મહત્વનો ભેદ સ્પષ્ટ કરે છે. સી મોક અને એક્સ મોક, આ સમજવું જરૂરી છે.
ઓકે, એ શું છે?
સી મૂક્સ એટલે કે કનેક્ટિવિસ્ટ મૂક્સ. આ મૂળ વિચાર હતો જે કેનેડાના શિક્ષણશાસ્ત્રીઓએ શરૂ કરેલો. એમાં ભાર જ્ઞાનના સહનિર્માણ પર હતો. વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડાય, નેટવર્ક બનાવે અને શીખે, વધુ વિકેન્દ્રિત, વધુ સહભાગી. પણ જે ખરેખર પ્રચલિત થયું એ હતું એક્સ મૂક્સ એટલે કે એક્સટેન્ડેડ મૂક્સ. કોર્સેરા, ઈડીએક્સ, યુડેસિટી જેવી મોટી કંપનીઓ આ મોડેલ પર ચાલી.
એટલે જે આપણે સામાન્ય રીતે મૂક્સ તરીકે ઓળખીએ છીએ તે.
હા, મોટે ભાગે આ યુનિવર્સિટી આધારિત હતું. મુખ્ય ફોકસ એ હતો કે પરંપરાગત ક્લાસરૂમ જેવું પ્રોફેસર લેક્ચર આપે, પછી પરીક્ષા લેવાય, એને મોટા પાયે ઓનલાઈન પહોંચાડવું. એટલે ભાર સામગ્રીના વિતરણ પર વધુ હતો, સનિર્માણ પર ઓછો.
સમજાયું. પણ એ જાણવું પણ રસપ્રદ રહેશે કે આ મૂક્સ કંઈ અચાનક નહોતા આવ્યા, ખરું ને? એની પાછળ પણ એક ઇતિહાસ છે.
બિલકુલ. હાઈબર એ પણ સમજાવે છે, આ કંઈ હવામાંથી નથી આવ્યું. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયાસ તો લાંબા સમયથી ચાલતો હતો.
જેમ કે?
અરે, છેક 19મી સદીમાં ટપાલ દ્વારા અભ્યાસક્રમો ચાલતા હતા.
હા.
પછી 20મી સદીમાં રેડિયો અને ટીવી પર શૈક્ષણિક કાર્યક્રમો આવ્યા.
હા.
બ્રિટનની ઓપન યુનિવર્સિટી તો આખું મોડેલ જ એના પર હતું.
હા, એ તો બહુ પ્રખ્યાત છે.
અને પછી 1990ના દાયકામાં ઈ લર્નિંગ પ્લેટફોર્મ્સ આવ્યા, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, LMS, જેમ કે બ્લેકબોર્ડ વગેરે. મૂક્સ આ બધા પ્રયાસોનું જ એક નવું મોટા પાયાનું સ્વરૂપ હતું.
હા,
ઇન્ટરનેટ અને વિડીયો ટેકનોલોજીએ એને શક્ય બનાવ્યો.
અને જે મુખ્ય પ્લેટફોર્મ્સ બન્યા, કોર્સેરા, એડેક્સ, યુડેસિટી, એમનામાં શું ફરક હતો? એમની ફિલોસોફી કઈ રીતે જુદી હતી?
એમાં પણ સૂક્ષ્મ પણ મહત્વના તફાવત હતા. કોર્સેરાએ શરૂઆતથી જ દુનિયાભરની ટોચની યુનિવર્સિટીઓ સાથે જોડાણ કર્યું અને જાત જાતના વિષયોમાં કોર્સ આપ્યા. એમની રેન્જ બહુ મોટી હતી. એડેક્સ, જે હાર્વર્ડ અને MIT જેવી સંસ્થાઓએ સાથે મળીને શરૂ કરેલું, એ બિન નફાકારક હતું. એમનો એક હેતુ ઓનલાઈન શિક્ષણ પર સંશોધન કરવાનો પણ હતો. એ ડેટાનો અભ્યાસ કરતા હતા કે લોકો ઓનલાઈન કેવી રીતે શીખે છે.
ઓ, એટલે એ થોડું એકેડેમિક ફોકસ્ડ વાળું હતું.
હા. જ્યારે યુડાસિટીએ શરૂઆતમાં યુનિવર્સિટી કોર્સ આપ્યા, પણ પછી બહુ ઝડપથી એમણે પોતાનો રસ્તો બદલ્યો. એમણે ફોકસ કર્યું વ્યવસાયિક અને ટેકનિકલ સ્કિલ્સ પર, નોકરી માટે જરૂરી હોય એવા કૌશલ્યો. એમના નેનો ડિગ્રી પ્રોગ્રામ્સ જાણીતા થયા.
હા, એ નામ સાંભળ્યું છે.
એટલે એ વધુ પ્રેક્ટિકલ, જોબ ઓરિયન્ટેડ થઈ ગયું.
બરાબર. એમના બિઝનેસ મોડેલ્સ પણ આ રીતે અલગ અલગ વિકસ્યા.
ચલો હવે થોડી શિક્ષણ પદ્ધતિની વાત કરીએ. આ મૂક્સમાં ભણાવાતું કેવી રીતે હતું? મુખ્યત્વે તો આપણે બધાએ જોયા છે એવા ટૂંકા વિડીયો લેક્ચર્સ, નહીં?
હા, મોટા ભાગે.
જેને પેલું સ્ટેજ પરનો ઋષિ કહે છે ને, એવું એક નિષ્ણાંત બોલે અને હજારો લોકો સાંભળે.
અને પછી માર્કિંગ માટે?
મૂલ્યાંકન માટે મોટે ભાગે ઓટોમેટિક મલ્ટિપલ ચોઇસ ક્વિઝ કોમ્પ્યુટર જ ચેક કરી લે. ક્યારેક ક્યારેક પીયર એસેસમેન્ટ પણ થતું, એટલે કે વિદ્યાર્થીઓ એકબીજાનું કામ તપાસે.
પણ આટલા બધા લોકો હોય લાખોમાં, ત્યારે આ કેટલું ચાલે? ગુણવત્તા કેવી રીતે જળવાય?
બસ એ જ મોટો પડકાર હતો. આટલા મોટા સ્કેલ પર ઊંડાણવાળી સમજણ કેવી રીતે આપવી? દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન કેવી રીતે આપવું? પ્રતિભાવ કેવી રીતે આપવું?
અને પેલા ચર્ચા મંચનું શું? એ ઉપયોગી થતા હતા?
ઘણીવાર એ એટલા મોટા અને અસ્તવ્યસ્ત થઈ જતા કે એમાં કંઈ શોધવું કે અર્થપૂર્ણ ચર્ચા કરવી મુશ્કેલ બની જતું. એક બાજુ સ્કેલ માટે બધું સ્ટાન્ડર્ડ કરવું પડે એક સરખું.
હા, નહીતર ચાલે જ નહીં.
અને બીજી બાજુ સારું શિક્ષણ તો ત્યારે જ થાય જ્યારે થોડું વ્યક્તિગત ધ્યાન મળે, થોડી ફ્લેક્સિબિલિટી હોય. આ બંને વચ્ચે હંમેશા એક તણાવ રહેતો હતો. ટેકનોલોજી માહિતી પહોંચાડી શકે, પણ શિક્ષણ
એ અલગ વસ્તુ છે.
સાચી વાત. શિક્ષણમાં સંવાદ, માર્ગદર્શન એ બધું જોઈએ.
અને એને આટલા મોટા પાયે પહોંચાડવું એ ખરેખર અઘરું સાબિત થયું.
અને પછી આવ્યો પેલો સૌથી વિવાદાસ્પદ મુદ્દો, આંકડા. લાખો લોકો રજીસ્ટર કરાવે પણ કોર્સ પૂરો કરનારા માંડ 5-10%. આના પરથી તો ઘણાએ કહી દીધું કે મૂક્સ ફેલ ગયા.
હા, એ આંકડા બહુ ચર્ચાયા. પણ હેબર એને થોડી અલગ રીતે જુએ છે. એ કહે છે કે ખાલી પૂર્ણતા દર, કમ્પ્લીશન રેટને જ સફળતાનો માપદંડ ગણવો એ કદાચ બરાબર નથી.
કેમ?
કારણ કે ઘણા લોકો આખા કોર્સ માટે જોડાતા જ નથી. એમને કદાચ કોઈ એક જ ટોપિકમાં રસ હોય, અમુક વિડીયો જોવા હોય, કે બસ ખાલી જાણવું હોય કે આ શું છે. એવા લોકો ઓડિટર કે બ્રાઉઝર જેવા હોય છે.
એટલે એ લોકો માટે કોર્સ પૂરો કરવો એ ધ્યેય જ મહત્વ.
બરાબર. જો કે જે લોકો સર્ટિફિકેટ લેવા માગતા હતા નોકરી માટે, એમના માટે આ ઓછા દર ચિંતાનો વિષય તો હતો જ. પણ એનાથી પણ વધુ રસપ્રદ સવાલ એ હતો કે આખરે આ કોર્સ કરતું કોણ હતું.
હા, એ જાણવું મહત્વનું છે. જે શરૂઆતની ધારણા હતી કે ગરીબ દેશોના વંચિત વિદ્યાર્થીઓને લાભ થશે, એનું શું થયું?
થયું એનાથી ઉલટું. મોટાભાગના આંકડા એવું બતાવતા હતા કે MOOCs નો લાભ લેનારા મુખ્યત્વે વિકસિત દેશોના લોકો હતા. અને એ પણ કેવા, જેઓ પહેલેથી જ ભણેલા ગણેલા હતા, જેમની પાસે બેચલર ડિગ્રી તો હતી જ.
ઓહ, આ તો પેલી લોકશાહીકરણની વાતથી સાવ વિપરીત થયું.
એ જ. હેબરાને લોકશાહી કવણનો વિરોધાભાસ, પેરાડોક્સ ઓફ ડેમોક્રેટાઇઝેશન, કહે છે. કાગળ પર ભલે બધા માટે ઓપન હોય, પણ વ્યવહારમાં લાભ એમને જ મળ્યો જેઓ પહેલેથી જ ફાયદામાં હતા.
આનું કારણ શું? ડિજિટલ ગેપ.
હા, ડિજિટલ ડિવાઇડ એક મોટું કારણ. ઇન્ટરનેટ, કોમ્પ્યુટર બધા પાસે ન હોય. બીજું, ભાષા. મોટાભાગના સારા કોર્સ અંગ્રેજીમાં હતા. અને ત્રીજું, ઓનલાઈન ભણવા માટે જે સ્વશિસ્ત અને આવડત જોઈએ એ બધા પાસે ન હોય. પૂર્વજ્ઞાન પણ જોઈએ.
અને આની સાથે પેલા ગુણવત્તા અને માન્યતાના પ્રશ્નો તો હતા જ. આટલા મોટા પાયે ગુણવત્તા કેવી રીતે જાળવવી? અને આ સર્ટિફિકેટને કોઈ ગણશે ખરું? કંપનીઓ, યુનિવર્સિટીઓ?
હા, એ બહુ મોટા સવાલો હતા. એના જવાબમાં પછી અમુક પ્રયાસો થયા, જેમ કે પ્રોક્ટર્ડ પરીક્ષાઓ, એટલે કેમેરા સામે નિરીક્ષણ હેઠળ ઓનલાઈન પરીક્ષા આપવી, જેથી ખાતરી થાય કે સાચો માણસ જ પરીક્ષા આપી રહ્યો છે.
ઓકે.
પછી વેરીફાઈડ સર્ટિફિકેટ માટે પૈસા લેવાનું શરૂ થયું. મફત કોર્સ તો હોય, પણ જો તમારે સત્તાવાર પ્રમાણપત્ર જોઈતું હોય તો ફી ભરવાની.
એટલે ધીમે ધીમે બિઝનેસ મોડલ બદલાયું. ફ્રીમાંથી ફ્રીમિયમ તરફ ગયા.
બરાબર. મૂળભૂત વસ્તુ મફત, પણ વધારાની સુવિધાઓ કે પ્રમાણપત્ર માટે પૈસા. પછી સ્પેશિયલાઇઝેશન જેવા પ્રોગ્રામ આવ્યા. અમુક કોર્સનું ગ્રુપ, યુડાસિટીની નેનો ડિગ્રી, કંપનીઓ માટે કોર્પોરેટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ.
અને યુનિવર્સિટીઓ સાથે પણ ભાગીદારી વધી, નહીં? પેલા માઇક્રો માસ્ટર્સ જેવા પ્રોગ્રામ્સ.
હા, બરાબર. એમાં એવું હોય કે તમે ઓનલાઈન અમુક કોર્સ કરો અને એની ક્રેડિટ તમને પછીથી એ યુનિવર્સિટીની માસ્ટર ડિગ્રીમાં મળી શકે. એટલે પેલી શરૂઆતની ક્રાંતિકારી વાતો ઓછી થઈ ગઈ અને ધીમે ધીમે યુનિવર્સિટીઓ સાથે મળીને કામ કરવાનું શરૂ થયું. જાણે બળવો સમી ગયો.
હા, એવું જ લાગે છે. અને યુનિવર્સિટીઓનો પ્રતિભાવ કેવો રહ્યો આ બધા સામે? શરૂઆતમાં તો ડરી ગઈ હશે.
શરૂઆતમાં થોડો ગભરાટ તો અપો જ. ઘણાને એમ લાગ્યું કે હવે આપણી દુકાન બંધ થઈ જશે. પણ પછી ધીમે ધીમે એમને સમજાયું કે મૂક્સ એમના માટે ખતરો નથી, પણ એક તક પણ છે.
કઈ રીતે?
એમણે પણ મૂક્સને પોતાની રીતે વાપરવાનું શરૂ કર્યું. અને એક રસપ્રદ વાતે બની કે મૂક્સના કારણે ઘણી યુનિવર્સિટીઓએ પોતાની ઓનલાઈન ભણાવવાની પદ્ધતિઓ સુધારી, ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવાનું શીખ્યા.
એટલે સ્પર્ધાના ડરથી પોતાનો સુધારો કર્યો. આને શું કહેવાય?
હા, આને કેમ્પસ હેલો ઇફેક્ટ કહે છે. એટલે કે બહારના પડકારથી અંદર સુધારો આવ્યો.
વાહ.
અને પેલી અનબન્ડલિંગની વાત પણ આવે છે, શિક્ષણના ઘટકો છૂટા પડવા.
હા,
મૂક્સ એ વિચારને વેગ આપ્યો કે શિક્ષણના જુદા જુદા ભાગ, જેમ કે કન્ટેન્ટ, સામગ્રી, ઇન્સ્ટ્રક્શન, ભણાવવું, એસેસમેન્ટ, મૂલ્યાંકન, સર્ટિફિકેશન, પ્રમાણપત્ર, આ બધું અલગ અલગ મેળવી શકાય. જરૂરી નથી કે એક જ સંસ્થા પાસેથી બધું લેવું પડે. જાણે તમે બુફેમાંથી પોતાની પસંદગીની વાનગીઓ લો એમ.
બરાબર. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશ તારવવા હોય આ પુસ્તકમાંથી, તો કયા કયા ગણાવી શકીએ? પહેલું તો મને એ લાગે છે કે હાઈપ વિરુદ્ધ વાસ્તવિકતા.
ચોક્કસ. MOOCs એ ક્રાંતિ નહોતી, પણ ઉત્ક્રાંતિ હતી. શિક્ષણના વિકાસમાં એક પગલું, આ તો દરેક નવી ટેકનોલોજી સાથે થાય છે, નહીં? શરૂઆતમાં અતિશયોક્તિ ભરી અપેક્ષાઓ અને પછી ધીમે ધીમે એનો વાસ્તવિક ઉપયોગ સમજાય છે.
સાચી વાત. બીજો મુદ્દો એ કે એક્સેસનું લોકશાહીકરણ થયું પણ સફળતાનું નહીં.
આ બહુ મહત્વનું છે. ભણવાની સામગ્રી સુધી પહોંચવું સહેલું થયું, પણ એ ભણીને સફળ થવા માટે જે ટેકો, જે માળખું જોઈએ, એ MOOCs મોટા પાયે ન આપી શક્યા.
આ તો જીવનમાં પણ એવું જ છે. ખાલી તક હોવી પૂરતી નથી, એને ઝડપવાની ક્ષમતા પણ જોઈએ.
બરાબર. ત્રીજો મુદ્દો, સ્કેલ વિરુદ્ધ ગુણવત્તાનો તણાવ. ટેકનોલોજીથી લાખો લોકો સુધી પહોંચી શકાય, પણ ગુણવત્તાયુક્ત ઊંડાણવાળું શિક્ષણ આપવું હોય તો વ્યક્તિગત ધ્યાન જોઈએ. એ મોટા પાયે કરવું અઘરું છે.
જાણે ફેક્ટરીનું ઉત્પાદન અને હાથ કારીગરીનો ફરક.
હા, કંઈક એવું જ. ચોથો સંદેશ જે મને બહુ મહત્વનો લાગે છે એ છે કે મૂક્સ પરિવર્તન માટે ઉત્પ્રેરક બન્યા. એમની સીધી અસર કરતાં પરોક્ષ અસર વધુ મોટી હતી. યુનિવર્સિટીઓને બદલાવા માટે મજબૂર કરી.
એટલે પોતે ક્રાંતિ ન કરી પણ બીજા પાસે સુધારા કરાવ્યા.
હા, ક્યારેક આવો પરોક્ષ પ્રભાવ જ વધુ અસરકારક હોય છે.
અને પાંચમો મુદ્દો, જે ખાસ કરીને આપણા સમયમાં અને ભારતમાં બહુ લાગુ પડે છે.
એ કયો?
એ છે શૈક્ષણિક સફળતા અને પ્રમાણપત્રોની પુનઃવ્યાખ્યા. હવે ખાલી કોર્સ પૂરો કરવો એ જ સફળતા નથી. લોકો અલગ અલગ હેતુથી શીખે છે, સ્કિલ મેળવવા, કારકિર્દીમાં આગળ વધવા, અને હવે ડિગ્રી સિવાયના બીજા પ્રમાણપત્રોનું મહત્વ પણ વધી રહ્યું છે.
હા, આપણે જોઈએ છીએ કે નોકરીઓમાં હવે સ્કિલ પર વધુ ભાર મુકાય છે. આજીવન શીખતા રહેવું જરૂરી બની ગયું છે.
બરાબર. પુસ્તકમાં આવા ઘણા સરસ વિચારો છે જે યાદ રહી જાય. દાખલા તરીકે એક વિચાર છે, મોક્સ યુનિવર્સિટીને બદલવા માટે નથી, તે તેની પહોંચ વિસ્તારવા અને જોડાયેલી દુનિયામાં શિક્ષણ શું હોઈ શકે તેની પુનઃકલ્પના કરવા માટે છે. હા, એટલે પ્રતિસ્પર્ધી નહીં પણ પૂરક.
બીજો એક વિચાર પેલી પૂર્ણતા દર વિશે. પૂર્ણતા દરનો વળગાળ વાસ્તવિક દુનિયામાં પુખ્ત વહેના લોકો કેવી રીતે શીખે છે તે સમજવામાં આપણી નિષ્ફળતા દર્શાવે છે.
આ બહુ સાચી વાત છે. આપણે સફળતાને બહુ સાંકડી રીતે માપીએ છીએ.
ત્રીજો વિચાર પેલી પરોક્ષ અસરવાળો. મૂક્સનો વાસ્તવિક વિક્ષેપ યુનિવર્સિટીઓને બદલવામાં નથી, પરંતુ તેમને તેમના મૂલ્ય પ્રસ્તાવને સ્પષ્ટ કરવા અને સુધારવા માટે દબાણ કરવામાં છે.
ફરીથી પેલી ઉત્પ્રેરકવાળી વાત.
અને ચોથો, જે મને બહુ ગમ્યો, ટેકનોલોજી સારા શિક્ષણને વિસ્તૃત કરે છે અને ખરાબ શિક્ષણને ખુલ્લું પાડે છે. તે જાદુઈ રીતે બંનેને રૂપાંતરિત કરતી નથી.
વાહ, આ તો બહુ જ મુદ્દાની વાત છે. ટેકનોલોજી ખાલી એક સાધન છે. જો ભણાવવાની રીત જ બરાબર ન હોય તો ટેકનોલોજી શું કરવાની? એ તો કદાચ એ ખામીને વધુ સ્પષ્ટ કરી દેશે.
બરાબર. મૂળ તો શિક્ષણશાસ્ત્ર, પેડાગોગી જ મહત્વનું છે.
તો આ બધા વિચારો આપણા જીવનમાં કઈ રીતે કામ લાગે? આપણે આમાંથી શું શીખી શકીએ?
જો આપણે એક સામાન્ય શીખનાર તરીકે વિચારીએ તો પહેલું એ કે કોઈપણ ઓનલાઈન કોર્સ શરૂ કરતા પહેલા આપણો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. આપણે શું જોઈએ છીએ? અને બીજું, ખાલી વિડીયો જોઈ લેવાથી નહીં ચાલે, સક્રિય રીતે ભાગ લેવો પડશે, ચર્ચામાં, એસાઇનમેન્ટમાં.
અને જે લોકો ભણાવે છે, શિક્ષકો, ટ્રેનર્સ, એમના માટે શું?
એમના માટે બોધપાઠ એ છે કે ઓનલાઈન ભણાવતી વખતે ખાલી માહિતી ફેંકવાને બદલે વિદ્યાર્થીઓ જોડાયેલા રહે, એમની વચ્ચે વાતચીત થાય, એના પર વધુ ધ્યાન આપવો જોઈએ. કદાચ ક્લાસરૂમ અને ઓનલાઈનનું મિશ્રણ, એટલે કે બ્લેન્ડેડ લર્નિંગ, વધુ સારું કામ આપી શકે.
પેલું ફ્લિપ્ડ ક્લાસરૂમ પણ એનો જે એક પ્રકાર છે ને?
હા, જ્યાં વિદ્યાર્થીઓ ઘરે લેક્ચર જોઈ લે અને ક્લાસમાં આવીને ચર્ચા કે પ્રેક્ટિસ કરે.
શૈક્ષણિક સંસ્થાઓ માટે શું શીખ છે? યુનિવર્સિટીઓ, કોલેજો માટે?
એમના માટે મુખ્ય વાત એ છે કે ઓનલાઈન શિક્ષણને ગંભીરતાથી લેવું, એને મુખ્ય પ્રવાહનો ભાગ બનાવવો, વિદ્યાર્થીઓને વધુ ફ્લેક્સિબલ વિકલ્પો આપવા, અને પોતાની ખાસિયત શું છે જે ઓનલાઈન નથી મળી શકતું, જેમ કે કેમ્પસનો અનુભવ, પ્રોફેસર સાથે સીધો સંપર્ક, એને વધુ મજબૂત બનાવવી.
અને નોકરી આપનારાઓ, એમ્પ્લોયર્સ માટે, એમણે આ મૂક સર્ટિફિકેટ્સને કેવી રીતે જોવા જોઈએ?
ખાસ કરીને જ્યાં સ્કિલ્સ મહત્વની છે ત્યાં એમણે માત્ર ડિગ્રી પર આધાર રાખવાને બદલે આવા વૈકલ્પિક પ્રમાણપત્રો, અલ્ટરનેટિવ ક્રિડેન્શિયલ્સને પણ ધ્યાનમાં લેવા જોઈએ. એનાથી ઉમેદવારની નવી વસ્તુઓ શીખવાની વૃત્તિ અને ચોક્કસ આવડતનો ખ્યાલ આવી શકે છે.
સરસ. તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે શિક્ષણમાં નવીનતા લાવવી એક જટિલ પ્રક્રિયા છે.
હા, એમાં કોઈ સહેલો જવાબ નથી હોતો. બધું બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું. મોક્ષ એ શિક્ષણના અનેક સાધનોમાંથી એક સાધન છે. એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે.
મારા માટે આ ચર્ચામાંથી એક મોટી શીખ એ રહી કે જે વચનો સાથે શરૂઆત થઈ હતી, ખાસ કરીને શિક્ષણને બધા સુધી પહોંચાડવાની, એ વાસ્તવિકતામાં પૂરી ન થઈ. લાભ મોટે ભાગે એમને જ મળ્યો જેઓ પહેલેથી જ સારી સ્થિતિમાં હતા. આ અપેક્ષા અને હકીકત વચ્ચેનો ગેપ મને બહુ વિચારવા જેવો લાગ્યો.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે એમઓસીસ ભલે સીધી ક્રાંતિના લાવ્યા હોય, પણ એમણે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાને જે ધક્કો માર્યો, જે ગતિ આપી, એ બહુ જરૂરી હતી. એમણે આખી સિસ્ટમને વિચારવા પર મજબૂર કરી, અને એ પણ સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજી ગમે તેટલી સારી હોય, એ સારા શિક્ષક અને સારા શિક્ષણશાસ્ત્રનો વિકલ્પ નથી.
એટલે માનવીય તત્વ હજુ પણ કેન્દ્રમાં છે.
બિલકુલ. શિક્ષણ એ માત્ર માહિતીનો ટ્રાન્સફર નથી, એનાથી કંઈક વધુ છે. સંબંધો છે, સંવાદ છે, પ્રેરણા છે.
તો ભવિષ્યમાં ટેકનોલોજી અને શિક્ષણનો સમન્વય કેવો હશે? શું આપણે ક્યારેય મોટા પાયે શિક્ષણ અને વ્યક્તિગત જરૂરિયાતો વચ્ચે સંપૂર્ણ સંતુલન સ્થાપી શકીશું? એ જોવું રહ્યું.
હા, એ પ્રશ્નો તો ચાલુ જ રહેશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.